અગ્નિ તાપ આપણા જેવા લોકો રહી શકે નહીં. એક તો મધ્યાહનનો સમય સૂર્ય તપી રહેલો, તેની સાથે આ બાણો છૂટા 500 એક બે નહીં, એક દિશામાં નહીં દસેય દિશાઓમાં જગતના જીવન આટલો અગ્નિ ગમે તે કલમ રહેવાય નહીં. ઘરમાં પવન ગરમ 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 બારી બારણા બંધ કરી દેવા આપણે રહેવાય ના. અને આ પરિસ્થિતિ થતાં એમાંથી 2-5 બાણો અલગ ભગવાન કે સુંદરંજન વશિષ્ઠ મહારાજના આશ્રમમાં પડ્યા. અને વશિષ્ઠ મહારાજના આશ્રમમાં પડતા જ એ વૃક્ષો બળવા માંડ્યા. અગ્નાસ્ત્રના બાણ તો બાળે જ. અને એ જ્યાં અગ્નિ અગ્નિ થયો અને વશિષ્ઠ મહારાજને ગરમી લાગી એકદમ, આ ભાળ જુએ છે તો વૃક્ષો ભાળ ભાળ આજુબાજુ બધે છળગે, પોતાના આશ્રમના વૃક્ષો બળેલા જુએ. વશિષ્ઠ એટલે કોઈ સામાન્ય ઋષિ નહીં, 88,000 ઋષિઓના પ્રમુખ, 88,000 ઋષિઓ અને એના પ્રમુખ આ. અને ક્રોધ થતામાં જ શિષ્યોને પૂછ્યું, કોણ છે આ, કોણ દુષ્ટ, કોણ આટલો બધો અગ્નિ વરસાવે છે? શિષ્યો બહાર નીકળ્યા ની બિચારા બોલ્યા, મહારાજ આ તો મહેશ્વરી નગરીમાંથી બાણો છૂટા દત્તાત્રેય ભગવાનનો ભક્ત અષ્ટાંગ યોગાભ્યાસી અને રાજા અર્જુન તેના બાણો છોડેલા છે. હેમ આટલા બધા યજ્ઞો કરીને દરરોજ યજ્ઞ કરે, બ્રાહ્મણોને દાન આપે અને દત્તાત્રેય ભગવાનની પાસમાં અષ્ટાંગ યોગાભ્યાસ પ્રાપ્ત કર્યો અને એને આટલું બધું અગ્નિ વરસાવાનું સૂજ્યું. આ એક જ્યાં વશિષ્ઠ મહારાજના મનમાં આવ્યું, હાથમાં કમંડલમાંથી જળ લીધું, શ્રાપ આપ્યો, જમા દગની સુતમા રસે નરણમાં તું જને જાણો. વશિષ્ઠ મહારાજ, વશિષ્ઠ મહારાજે આટલું કહ્યું કે જમા દગની સુતમા રસે રણમાં તુજને જાણ, રણની અંદર મારશે. આ કોણ બોલે છે? વશિષ્ઠ મહારાજ. અને વશિષ્ઠ મહારાજ બ્રાહ્મણ, બ્રાહ્મણના ગુરુ, 88,000 ઋષિઓના પ્રમુખ. આપણે ત્યાં ધર્મશાસ્ત્ર એમ કે છે, બ્રાહ્મણનું બળ એની વાણીમાં ને મોતીનું બળ એના પાણીમાં. બ્રાહ્મણ મારે નહીં, બ્રાહ્મણ ધાર્યું રહે નહીં, લાકડી રહે નહીં, મારે નહીં. બ્રાહ્મણ બોલે બસ એનું બળ વાણીમાં, બ્રાહ્મણનું બળ એની વાણીમાં અને મોતીનું બળ એના પાણીમાં. તો વશિષ્ઠ મહારાજ બોલે છે, જમદ અગ્નિ શુત માર છે રણમાં તુજને જાણમાં ફેરફાર નહીં. અગ્નિ શાંત, શ્રાપ અપાવવા માટે જ આવેલા હતા સવિતા નારાયણો. આ કાર્ય પૂરું થઈ ગયું. મારી સ્મૃતિ નગરીમાંથી નારાયણ પોતાના મંડળમાં જતા રહ્યા, સૂર્યમંડળમાં શ્રાપ અપાયો, અગ્નિ શાંત થયો, નિરંજન પરિણામ એ આવ્યો વશિષ્ઠ મહારાજના શ્રાપનું. એની બુદ્ધિમાં એક ભ્રમ ઉત્પન્ન થયો. કોના? અર્જુનના. રાજ્યમાં બેઠા પછી શ્રાપ અપાયા પછી વિચાર આવ્યો કે ભગવાન દત્તાત્રેયની પાસે મેં 3 લોકનું ઐશ્વર્ય માંગેલું છે, અકુંઠિત ગતિ, તો અત્યારે મારી પાસે મૃત્યુલોકનું એટલું જ રાજ્ય છે, હું 3 લોકમાં આધિપત્ય સત્તા મેળવવી જોઈએ. સિદ્ધો જ પાતાળમાં મૃત્યુલોકમાંથી અકુંઠિત ઘેતી એને કોઈ રોકી શકે નહીં. સિદ્ધો જ પાતાળમાં ના લોકને ચા પાસે ઉભો રહ્યો, ધનુષ્ય બાણ લઈને ત્યાં નાગ લોકોએ શરણાગતિ સ્વીકારી લીધી. કારણ અષ્ટાંગ યોગાભ્યાસ, તે યજ્ઞ ચાલે દરરોજ, એનો કાર્યક્રમ બંધ નહીં. એને બ્રાહ્મણને દાન આપવા અને બધું કોઠાઓ ખુલ્લા, એમાં કંઈ બીજો ફેરવાર નહીં, બસ લૂંટે હથે જ છે ધન. અને આવું જોઈએ બળ, અને એ બળના કારણે પાતાળના નાગ લોકો એની શરણાગતિ ત્યાં સ્વીકારી લીધી. મહારાજ આપણી ભાષામાં કહેવું તો લીલાવતમાંથી, પણ આ તો અમારા કથાકારોની ભાષામાં ભારતનું બંધારણ આપી દીધું. કોણે? નાગને, પાતાળના અધિપતિને. એ તમારે મૃત્યુલોકમાં રહેવાનું? અરે ના, પાતાળલોકમાં રહેવાનું ખરું, પણ બંધારણ મારા મૃત્યુલોકમાં, તમારા નાગ લોકોનું બંધારણ નહીં. ચાલો અભ્યાસ કરજો, આ ચોપડી વાંચજો, મારું ટેક્સ બંધારણ ભારતનું. અને એક પ્રમાણે તમારે ચાલવાનું, 12 મહિના અમુક રકમ જો બધું નક્કી કરેલું છે, તમારી ઇન્કમના અમુક રકમ આપી દેવી, ત્યાં આવીને અમારે ત્યાં આવીને ભરી જવાના, મૃત્યુલોકમાં આવીને મહેશ્વરી નગરીમાં સારમાં. કેટલું દુબાવ એનામાં, તેજ કેટલી, શક્તિ કેટલી. જ્યાં પાતાળમાં સત્તાને સ્થાપી આવ્યો મૃત્યુલોકમાં, પોતાના મહેશ્વરી નગરીમાં આવીને બેઠા વિચાર કરી લાવ સ્વર્ગમાં જો, ત્રણ લોકનું રાજ્ય. અને એ સ્વર્ગલોકમાં જો કે તમે સિદ્ધ જ મહેશ્વરી નગરીમાંથી સિદ્ધ સ્વર્ગમાં, સ્વર્ગના તમામ ઇન્દ્ર ચંદ્ર વરુણ વાયુ કુબેર ઈશાન અધિપતિઓ બધા જ અર્જુનને જોતામાં સ્વર્ગના જેવો શરણાગતિ. એક તો ગભરાય છે, ઓમ નમો મહા સિદ્ધા સ્વાહા, એની ગભરામણ કઈ થાય છે આ લોકોને. સ્વર્ગમાં જો કર્મ થાય જો ગભરાય, કર્મ વધે એટલે. અને એવા દરુદના હજારો 84,000 તો યજ્ઞ કરેલા દત્ત આગો જેટલા વર્ષ રાજ, આ તો દરરોજ થાય છે, બધા નફાના જુદા. તરત ઇન્દ્ર શરણાગતિ સ્વીકારી, અર્જુને કહ્યું કે મારે તારી સત્તા પર બેસવાથી મારે રહેવું નથી. હું તમને એક જ વસ્તુ કરવા આવ્યો છું, અમારા મૃત્યુલોકનું બંધારણ તમને આપવા આવ્યો છું, બસ તમારા અમને ટેક્સ ભરી જવાનો, બસ બીજું કઈ નહીં. અને તમારે તમારા કાયદાની, અમારા મૃત્યુલોકના માનવોનું જે બંધારણ છે એ જ પ્રમાણે શું કરે. અર્જુન અતો ત્યાં સુધી તો બધું હાજી હાથ કહેવું પડ્યું ચાલુ નહીં. એ જ અષ્ટાંગ યોગાભ્યાસી પ્રેક્ષકો એ બુકને સ્વીકારી લીધી, મૃત્યુલોકનું બંધારણ. અત્યારે ત્રણ લોકમાં સત્તા કોની? અર્જુનની. મહિને બે મહિને ચાર મહિને ત્રણ લોકમાં ફરિયાદ કરે, સ્વર્ગમાં જઈ આવે, મૃત્યુલોકમાં પાતાળમાં બધે એ લોકો આવે, ટેક્સ ભરી જાય, મરી જાય, કંઈ પણ પૂછવું તો મહેશ્વરી નગરીમાં પૂછવા આવવું પડે, સ્વતંત્ર તો કંઈ થઈ શકે નહીં. હવે આ વાત તો દેવોને ગમે, આખા દેવોને માનવ આખો વિભાગ જ જુદો, જેની રહેણી કરની જુદી, જેનું બંધારણ જુદું, તેના કાર્યો જુદા. અને હવે એમને અર્જુન એમ કે તમારે અમારા નિયમ પ્રમાણે ન બને પણ કરે છે. અને ભગવાન કે છે અર્જુનના આવ્યા પછી તરત જ આ ઇન્દ્રે પોતાના ગુરુ બૃહસ્પતિને બોલાવીને સભા ભરી દીધી અને કહ્યું કે મહારાજ આ બરાબર નથી. મૃત્યુલોકનું બંધારણ આપણા સ્વર્ગમાં દેવો ને માનવ તો જુદા જ, દેવ તે દેવ ને માનવ તે માનવ, બંનેના કાયદાઓ જુદા, બધા બંનેની રહેણી કરની જુદી. અને આ એક મૃત્યુલોકનો રાજવી આપણને આ અર્જુન ટેક્ષ બંધારણ આપી ગયો, બરાબર નહીં. પોતાના ગુરુ બૃહસ્પતિ કે છે ઇન્દ્ર મારાથી કંઈ બને એમ છે નહીં, કારણ બ્રાહ્મણોના આશીર્વાદ, એની ઉપર આશીર્વાદની જડીઓ ઉતરે છે, કર્મ થાય છે, અષ્ટાંગ યોગાભ્યાસી છે, પરથી કંઈ બને નહીં. તો ચાલો વૈકુંઠમાં, વૈકુંઠમાં જઈએ અને નારાયણને મળીએ, નારાયણને સ્તુતિ કરીએ. સ્વર્ગના તમામ દેવો આવ્યા સિદ્ધા ઇન્દિરાવરની પાસમાં ભગવાનની સ્તુતિ કરી, વંશી વિભૂષિત કરા નવનીર દાવાત, સ્વર્ગના દેવોને બેસાડા, પ્રમુખ એમના ગુરુ બૃહસ્પતિ બેઠેલા, ઇન્દ્ર ચંદ્ર બધા. નારાયણે પૂછ્યું તમે સ્વર્ગમાંથી કેમ આવ્યા મહારાજ? એક પ્રસંગ બન્યો છે શું કે મૃત્યુલોકનો મહેશ્વરી નગરીનો રાજવી દત્તાત્રેય ભગવાનનો ભક્ત અષ્ટાંગ યોગાભ્યાસી, એનું પુણ્ય બળ વધી રહ્યું છે. અને દત્તાત્રેય ભગવાનની પાસેથી મળેલા વરદાનો, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં અકુંઠિત ગતિ, અને એ આપેલા ભગવાનના વરદાનો પ્રમાણે અત્યારે આવીને મૃત્યુલોકનો બંધારણ અમારા સ્વર્ગમાં આપી ગયા છે. પાતાળમાં તો સત્તા એની, મૃત્યુલોકમાં તો સત્તા એની, અત્યારે જુઓ તો સાંપ્રતમાં તો, અત્યારે સ્વર્ગમાં અમારી સત્તાની આ દેવો એ બરાબર નહીં. ત્રણ લોક જુદા છે, સ્વર્ગલોક મૃત્યુલોક પાતાળલોક, લોકો આ ત્રણ લોક જુદા છે, દરેકની રેણી કરની જુદી, એ બને નહીં. માટે અમે તમારા શરણે આવ્યા છો. મૃત્યુલોકનું બંધારણ એ અમને અનુકૂળ નથી, સ્વર્ગના દેવોને ફાવે નહીં, અમારું રક્ષણ કરો, એને માટે ઉપાય કરો. ભગવાન એક સુંદર વાત કહે છે, જુઓ નીતિશાસ્ત્રની વાત, દરેકનો સમય હોય છે. ભગવાન દત્તા ભગવાન નારાયણ કે છે સ્વર્ગના દેવનો દરેકનો સમય હોય છે. સમય સમય ચડતીનો પણ આવે ને પડતીનો પણ આવે. કાયમ ચડતી પણ નથી રહેતી, કાયમ પડતી પણ નથી રહેતી. પણ જે સમયમાં સમય ઉલટો હોય ફરી જાય તો નીતિશાસ્ત્રી એમ કહે છે કે શત્રુને ખભા પર લઈને ફરવું પડે. સમય ફરી જાય તો વદેહ મિત્રમ સ્કંધેનો યાવત કાલ વિપર્યયઃ. કાળ વિપર્ય હોય, કાળ ખરાબ હોય તો શત્રુને ખભા પર લઈને ફરવું પડે. ક્યાં સુધીને નારાયણ કહે છે આગતમ સમયમ વિક્ષો. એ કાળ કાયમ માટે નથી રહેતો. જ્યારે આપણો સમય આપણો સમય આવી જાય એટલે એને બેસાડી દેખાય નહીં, તારે એની એને શું કરવાનું? બિંદ્યાત ઘટમ વિવાશમની એક ગળો જાઈને પથ્થરમાં આફાળીએ. જે દશા ગળાની થઈ જાય કાદવના, એ દશા શત્રુની કરી નાખી જોઈએ. તે વખત દયા નહીં ખાવાની. પણ ક્યારે? આગતમ સમયમ દીક્ષો નીતિશાસ્ત્ર છે. અત્યારે તમે ગમે તે કહો મારી પાસે આવ્યા છો એમાં કંઈ વળે નહીં. હું અત્યારે કંઈ કરી શકું એમ છું નહીં તમને. તમારે અત્યારે મૃત્યુલોકના બંધારણ પ્રમાણે જ ચાલવું પડશે, ભલે સ્વર્ગમાં છો છતાં પણ. એમ એટલે બૃહસ્પતિ તેમના વકીલ કહો, ગુરુ કહો, દેવતાઓ તો બિચારા બોલે શું નારાયણ આગળ. પણ આ ગુરુ જે છે બૃહસ્પતિ એ કે મહારાજ આપ કહો છો કે મૃત્યુલોકના બંધારણ પ્રમાણે રહો, પણ ક્યાં સુધીને રહેવાનું? તમે કહો છો સમય, આ દેવોનો સમય ક્યાં સુધી આ પરિસ્થિતિમાં રહેશે? ત્યારે ભગવાન નારાયણ કે છે અત્યારે દત્ત સ્વરૂપે બધાને વરદાનો મળેલા છે, આપેલા છે ભગવાન દત્તાત્રેય, મેં જ આપેલા છે માનો. અને એને મારી પાસેમાં દત્તાત્રેય ભગવાનની પાસે કમા કર્યું છે. ખ્યાત્યાધિક હાથે મરું રણધારા તીર્થમાં, ખ્યાતિવાળાના હાથે સ્વર્ગ મૃત્યુને પાતાળમાં ત્રણ લોકની અંદર અત્યારે કોઈ પણ વ્યક્તિ એવી એવો દેવ કે કોઈ છે નહીં કે અર્જુનની સામે ટકી શકે. કોઈ નહીં, કોઈ એમ કહ્યું નથી કે મારા નહીં, અમારે તમારું બંધારણ નથી જોઈતું, તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ લડી દેવાનું. એવું કહ્યું ત્રણ લોકમાં કોઈ છે નહીં. તો હવે એને માટે મારે જ આવતા નહીં. ભગવાન દત્તાત્રેય છે એને માટે વરદાન મેં જ આપેલા છે, અવતાર મારે જ લેવો પડશે. જ્યાં સુધી હું અવતાર ન લેવું ત્યાં સુધી તમે મૃત્યુલોકના બંધાન પ્રમાણે રહો. આપ અવતાર લેવાનો છે, લેવો જ પડશે. છૂટકો નહીં, તમે આવ્યા છો મારી પાસે, તમે મારા શરણે આવ્યા છો, એટલે મારે અવતાર લીધા વગર ચાલે નહીં. બૃહસ્પતિએ પૂછ્યું કે ક્યાં તમે અવતાર લેવાના, અવતાર ક્યાં લેવાના ને ક્યારે લેવાના? એટલે ભગવાન નારાયણ કે છે રેણુકા તુખે સ્વયં ને ધરી અવતાર જાણો. રેણુકા ને ત્યાં અવતાર લેવાનો, તૈયારી ટૂંક સમયમાં. જ્યાં સુધીનો અવતાર ન લેવ ત્યાં સુધી મેં મૃત્યુ રોકલા બંધાન પ્રમાણે રહો. બીજું કઈ અલગ. ભગવાન નિરંજન ને કે છે સ્વર્ગના દેવો આવી ગયા વૈકુંઠમાંથી સ્વર્ગલોકમાં. ત્રણ લોકમાં સત્તા કોની છે? નિરંજન અર્જુનની. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં રાજ્ય કોનું? અર્જુનનું. ત્રણ લોકનો રાજવી મહેશ્વરીને ગિરીમાં એક જ જગ્યાએ રહીને રાજ્ય કરે, સંચાલન કરે, કેટલી બધી શક્તિ ભગવાન દત્તાત્રેયની કહો. આ કથા અલગ ભગવાન ગિરનાર સંભળાવે છે નિરંજનને. નિરંજન એક વાત વચમાં પૂછી, મહારાજ અત્યારે તમે ગુરુદેવ આ કથા કરી રહ્યા છો, પણ એ કથામાં દીધા બે બાજુની કથા તમે કહી, એક બાજુ નથી. અમે બે બાજુની કથા કહી તો કે હા, કેવી રીતે? તો એક બાજુની કથા તમે હમણાં કહી કે વશિષ્ઠ મહારાજે અર્જુનને શ્રાપ આપ્યો, જમદ અગ્નિ સુત મારશે રણમાં તુજરે જાણ. તો કાંઈ તો મેં કહ્યું ને હમણાં તમે એવું કહો છો કે રેણુકા કુખે સ્વયં ધરી અવતાર જાણ. તો એ જમદ અગ્નિ કોણ અને રેણુકા કોણ? અલગ ભગવાન કે છે નિરંજન તું કથા સાંભળે છે પણ એક ચિત્તથી સાંભળે છે. કથા શ્રવણ કરવાની એક ચિત્તથી સાંભળે, તારી બધી બાજુએ લક્ષ્ય હોય છે અને લક્ષ્ય રાખીને તું કથા ધ્યાનપૂર્વક કથાને શ્રવણ કરે છે.